समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। आजे आपणे पुनरावर्तन એટલે કે રિવિઝન કરવાના છીએ। રિવિઝન પાછળનો હેતુ એ છે કે અત્યાર સુધીમાં આપણે જેટલો 14મી ગાથા સુધી સ્વાધ્યાય થયો છે અને એની સાથે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના ખળસ પણ એ પ્રમાણે કર્યા છે, તો એનું એક પુનરાવર્તન કરવામાં આવે તો બધાને ઉપયોગી થાય। અને સાથે અંતરમાં એમ પણ ભાવના છે કે જેઓ આ સમયસારના સ્વાધ્યાયમાં જોડાયા નથી ને હવે જોડાવા માંગે છે એમને પણ એમ લાગે કે શરૂઆતથી જ સમયસારમાં જોડાયા છે એટલે એમને પણ આ ઉપયોગી થશે। તો આજે આપણે સમયસારના સ્વાધ્યાયમાં આપણે પહેલેથી જ પુનરાવર્તન કરીએ છીએ, શરૂઆતથી આપણે પુનરાવર્તન લઈએ છીએ। આજથી આશરે 2500 વર્ષ પહેલા અહીંયા ભરત ક્ષેત્રમાં ભગવાન મહાવીર સ્વામી થયા, એ છેલ્લા 24માં તીર્થંકર થયા। ત્યાર પછીથી બીજા ત્રણ જીવો મોક્ષે ગયા, ગૌતમ સ્વામી, જંબુ સ્વામી અને સુધર્મ સ્વામી। એ ત્રણ ગણધર એમના પછી મોક્ષ ગયા, તે પછીથી અહીં ભરત ક્ષેત્રમાંથી કોઈ મોક્ષ ગયું નથી। એટલે કે એનો અર્થ એવો થયો કે તે પછીથી કોઈને કેવળ જ્ઞાન થયું નથી। તે પછીથી પાંચ શ્રુત કેવળી થયા। પાંચ શ્રુત કેવળી કેવા થયા કે એમને 12 અને 14 પૂર્વનું જ્ઞાન હતું। 12 અને 14 પૂર્વનું જ્ઞાન એટલે અગાધ જ્ઞાન કહેવાય, પૂર્ણ જ્ઞાન કહેવાય, એવું જ્ઞાન હતું ભગવાનની વાણી ઓમકાર ધ્વનિમાંથી જે જ્ઞાનનો ધોધ વહે છે એમાંથી ગણધર ભગવાન આગમોની રચના કરે છે। અને એ 12 અંગ, એ 12 અંગ એટલે આગમો છે અને 14 પૂર્વ, 12 આગમ પછી એમાં 14 પૂર્વ એમ બધા શાસ્ત્રોની જે રચના કરવામાં આવી એ બધું પહેલાં તો મૌખિક રીતે બધાને યાદ રહેતું હતું, એટલે એ પરંપરામાં જે આચાર્ય વગેરે થયા એમને યાદ હતું। એવા આ પહેલા પાંચ શ્રુત કેવળી થયા એમને એ 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હતું। એમાંના જે છેલ્લા શ્રુત કેવળી થયા તે ભદ્રબાહુ સ્વામી, એટલે કે પહેલા ભદ્રબાહુ સ્વામી, ત્યાં સુધી એ 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હતું। પછી ધીરે ધીરે કાળદોષથી ક્રમે ક્રમે એ અંગોના જ્ઞાનની વિચ્છતી થતી ગઈ, એટલે એ ઓછું થતું ગયું અને એમ કરતાં પછીથી એ જ્ઞાન સિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યો। અને પછીથી બીજા જે શ્રુત કેવળી થયા એ બીજા ભદ્રબાહુ સ્વામી આચાર્યની પરિપાટીમાં પછી આગળ જે થયા એમાં બધાને અમુક અંગને અમુક પૂર્વનું જ્ઞાન હતું એમ હતું। અને પછી શાસ્ત્રરૂપે એ જ્ઞાન બધું એ લખી લેવામાં આવ્યું। એ બીજા ભદ્રબાહુ સ્વામીની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા અને એકનું નામ ધર્સેન આચાર્ય અને બીજાનું નામ ગુણધર આચાર્ય। ધર્સેન આચાર્યને અગ્રાયણી પૂર્વ 14 પૂર્વમાંથી અગ્રાયણી પૂર્વના પાંચમા વસ્તુ અધિકારમાંથી મહાકર્મ પ્રકૃતિ નામના ચોથા પ્રાભૃતનું જ્ઞાન હતું. એ 14 પૂર્વ અને 14 પૂર્વની અંદર એ અગ્રાયણી પૂર્વ એમાં એક વસ્તુ અધિકાર 5મો એમાંથી એ મહાકર્મ પ્રકૃતિ નામના ચોથા પ્રકરણ એટલે પ્રાભૃત એ પણ આખો ગ્રંથ થાય એનું જ્ઞાન હતું. અને એમાંથી ત્યાર પછીના જે આચાર્યોએ જે જ્ઞાનનો દોધ વહેવડાયો એમાં ઘણા શાસ્ત્રોની રચના થઈ. ષટખંડ આગમ તથા તેની ધવલા ટીકા, ગોમઠસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર બધા શાસ્ત્રો એમાંથી રચાયા. અને એ બધું જે રચના થઈ છે એને પ્રથમ શ્રુત સ્કંદ કહેવામાં આવે છે. પ્રથમ શ્રુત સ્કંદ એમાં જીવ અને કર્મના સંયોગથી થયેલા જે આત્માની સંસાર પર્યાય અને એને ગુણસ્થાન માર્ગના સ્થાન એ બધાનું એમાં વર્ણન આવે છે. એટલે મુખ્યત્વથી પર્યાર્થિક નયને પ્રધાન કરીને સંસાર અવસ્થા છે ને, એટલે પર્યાર્થિક નયને પ્રધાન કરીને જે પર્યાય છે એને પ્રધાન કરીને જે અવસ્થા છે એ અવસ્થા કેવી છે એની મુખ્યતાથી એમાં બધું લખવામાં આવ્યું છે. એટલે કર્મના ગ્રંથ આદિ બધું એમાં આવે. જ્યારે ગુણધર આચાર્યજી હતા એમને જ્ઞાન પ્રવાદ પૂર્વ એમને 14 પૂર્વમાંથી જ્ઞાન પ્રવાદ પૂર્વના 10મા વસ્તુ અધિકાર એના 3જા પ્રાભૃતનું જ્ઞાન હતું. ગુણધર આચાર્યને જ્ઞાન પ્રવાદ પૂર્વના 10મા વસ્તુ અધિકારમાંથી 3જા પ્રકરણનું જ્ઞાન હતું. અને એ જ્ઞાનના ધોધમાંથી એ પછીના આચાર્યોએ પરંપરામાં એવા જ અનુભવ કરી અને પછી જે શાસ્ત્રો રચના કરી એ બધા સિદ્ધાંત શાસ્ત્રો થયા. એમાં એ પરંપરામાં એક આચાર્ય કુંદકુંદ થયા. એ કુંદકુંદ આચાર્યનું મૂળ નામ પદ્મનંદી આચાર્ય હતું. નાની ઉંમરમાં જ દીક્ષા લઈ લીધી હતી અને નગ્ન દિગંબર મુનિ હતા, રિદ્ધિધારી સંત હતા. એમને વિહાર કરતા ત્યારે એમના જમીન પર પગ અડતા નહીં, જમીનથી એક વેંત ઊંચે પગ રહેતા. બીજી પણ એમને એક એવી રિદ્ધિ હતી કે જે રિદ્ધિને લઈને એ શક્તિથી એ મહાવીર ક્ષેત્રમાં ગયા હતા. ચારણ વિદ્યા એને કહેવાય, ચારણ વિદ્યા. એ વિદ્યા દ્વારા એ પોતે મહાવીર ક્ષેત્રમાં ગયા હતા અને ત્યાં 8 દિવસ રોકાઈ અને સિમંદર પ્રભુની વાણી સાંભળી અને બીજા શ્રુત કેવળી સાથે ચર્ચા વિચાર વિમર્શ કરી અને પાછા આવ્યા. અને પછી એમણે ઘણા શાસ્ત્રોની રચના કરી. એમાં 5 પરમ આગમ કહેવાય છે એવા પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, 85 શિખાય, અષ્ટપાહુળ અને એ સિવાય બીજા અનેક રહેણસાર, મૂળાચારો વગેરે ઘણા શાસ્ત્રોની રચના કરી. અને આ રીતે એ દ્વિતીય શ્રુત સ્કંદની રચના થઈ અથવા તો દ્વિતીય શ્રુત સ્કંદની ઉત્પત્તિ થઈ. એ દ્વિતીય શ્રુત સ્કંદ જે છે એમાં બધા મોટાભાગે શાસ્ત્ર જે છે તે બધા શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી કથન કહેવા વાળા છે. એટલે નિશ્ચયને પ્રધાન કથન છે, દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી કથન કહેનારા, આત્માના શુદ્ધ સ્વરૂપને જણાવનારા એ શાસ્ત્રો છે. એમાંનું સર્વોત્કૃષ્ટ એવું આ સમયસાર નામનું શાસ્ત્ર અથવા તો સમય પ્રાભૃત એ દ્રવ્યાનુયોગનો વર્તમાનમાં ભરતક્ષેત્રમાં સર્વોત્તમ ગ્રંથ ગણાય છે. અને એવા સમયસારનો આપણે સ્વાધ્યાય કરવાનો છે. આ સમયસારમાં 415 ગાથા છે. અદ્ભુત ગ્રંથ છે. મૂળ ગાથાઓ પ્રાકૃતમાં લખાયેલી છે અને એની ઉપર ઘણી ટીકાઓ લખાઈ છે. કેમ કે કુંદકુંદાચાર્ય ભગવાન મહાવીર સ્વામી ભગવાન પછી આશરે 500 વર્ષ પછી થયા, એટલે આજથી આશરે 2000 વર્ષ પહેલા એ થયા. વિક્રમ સંવત 49 એ વખતે આ બધા શાસ્ત્રોની રચના એમણે કરી. એટલે ત્યાર પછીનો જે સમય ગયો એમાં ઘણા આચાર્યોએ એમના શાસ્ત્રો ઉપર ટીકાઓ લખી, પણ બધી ટીકાઓ અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. સમયસાર ઉપર ઘણી ટીકાઓ લખાઈ. એમના પછી 1000 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાન થયા, એમણે પોતે આ સમયસાર ઉપર અને એમના બીજા ગ્રંથ પ્રવચનસાર 50 ટીકા ઉપર પણ ટીકા લખી. અને એ સિવાય અમૃતચંદ્રાચાર્ય ભગવાને પોતે પોતાના પણ શાસ્ત્રો રચ્યા છે, જેમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય મુખ્ય છે, તત્વાસાર એ પણ એક જોડ ગ્રંથ છે. એટલે સમયસારમાં કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ છે, 415 ગાથા છે અને 278 શ્લોક અમૃતચંદ્રાચાર્ય ભગવાનના છે. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓનું સંસ્કૃતમાં ગાથારૂપે જ ભાષાંતર કર્યું છે તે છે, અને જે ટીકા લખી છે તે સંસ્કૃતમાં છે. હવે આવા સમયસાર શાસ્ત્રની સંસ્કૃત જે ટીકા છે એના ઉપરથી હિન્દી ભાષાંતર પંડિત જયચંદજી છાબડાએ કર્યું, અને એ હિન્દીમાં એમણે મૂળ ગાથાને હિન્દીમાં પણ લખી અને પાછો થોડો ભાવાર્થ પણ લખ્યો. પંડિત મનોહરલાલજીએ એને પ્રચલિત હિન્દીમાં પરિવર્તિત કર્યું અને એ પછી એ પુસ્તક સમય પ્રાભૃત નામે વિક્રમ સંવત 1964 પ્રકાશિત થયું. એમાં કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ હતી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ શ્લોક અને ટીકા. અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા લખી છે એનું નામ આત્મખ્યાતિ ટીકા છે, અને એની અંદર જયચંદજી છાબડાએ જે ભાવાર્થ લખ્યા એ અને હિન્દી ભાષાંતર આ બધું હતું. એક બીજી ટીકા તાત્પર્ય વૃત્તિ એ જયસેન આચાર્યે લખી છે, એ પણ ઉત્તમ ટીકા છે, એનો પણ આધાર લેવામાં આવે છે. એટલે આ રીતે આ શાસ્ત્ર અત્યારે આપણી પાસે વર્તમાનમાં જે છે એમાં કુંદકુંદાચાર્ય ભગવાનની 415 ગાથા, અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ 278 શ્લોક લખ્યા કળશ એ કળશ છે, અને એમની સંસ્કૃતમાં ટીકા આત્મખ્યાતિ છે, અને એ બધાનો હિન્દીમાં અનુવાદ અને એનો ભાવાર્થ એના ઉપરથી ગુજરાતીમાં અનુવાદ પંડિત હિંમતભાઈએ કર્યો છે એ પુસ્તક આપણી પાસે ઉપલબ્ધ છે. તો આપણે એનો સ્વાધ્યાય હવે શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય શરૂ કરતા પહેલા થોડી રૂપરેખા જોઈએ કે સમયસારમાં શું છે. પહેલા જ મેં જણાવ્યું એ પ્રમાણે આ અધ્યાત્મનો ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એમાં આત્મા તરફ દ્રષ્ટિ કરતા, આત્મા તરફ ઢળતા, આત્મા તરફ પોતાના લક્ષ્યને લઈ જતા જે અનુભવ થાય છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે એવા આત્માના સ્વરૂપને આમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. એની અંદર પૂર્વરંગ સહિત કુલ 10 ભાગ છે. પૂર્વરંગ પછી પહેલો અધિકાર જીવ અજીવ અધિકાર છે, બીજો કર્તા કર્મ અધિકાર છે, ત્રીજો પુણ્ય પાપ અધિકાર છે, ચોથો આશ્રવ અધિકાર છે, પાંચમો સંવર અધિકાર, છઠ્ઠો નિજરા અધિકાર, સાતમો બંધ અધિકાર, આઠમો મોક્ષ અધિકાર અને નવમો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. એટલે આ નવ અધિકાર અને શરૂઆતમાં પૂર્વરંગ, એમ કુલ દસ ભાગમાં આ શાસ્ત્રને આપણે સમજી શકીએ છીએ. એ પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટની અંદર ઘણું બધું લીધું છે. એમાં મુખ્યત્વે ખાસ કરીને એમણે 14 ભંગની વાત લીધી છે, 47 શક્તિની વાત લીધી છે. એટલે એ રીતે આ સંપૂર્ણ ગ્રંથ છે, સમયસાર અને આત્મખ્યાતિ ટીકા. જયચંદજીના ભાવાર્થ સહિત ગુજરાતીમાં પંડિત હિંમતભાઈ જેઠાભાઈ શાસ્ત્ર, એનો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પરમાત્મને નમઃ. ઓમ પરમાત્મને નમઃ. ત્રિ સમયસાર. આ સમયસાર પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ગુરુદેવ એને પરમ અધ્યાત્મ શાસ્ત્ર કહે છે. ઓમ પરમાત્માને નમઃ ત્યાંથી શરૂઆત કરી છે. અને શ્રીમદ કુંકુંદાચાર્ય દેવ પ્રણીત સમયસારજી શાસ્ત્રના એ ત્યાંથી જ એમ કહેવાય કે જીવ અજીવ અધિકારનો પ્રારંભ થાય છે. અને એના ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ છે, જેમણે આ શાસ્ત્રની ટીકાનું નામ જ આત્મખ્યાતિ આપ્યું છે. આત્મખ્યાતિ એટલે કે શુદ્ધ ચૈતન્ય ઘન આત્માની પ્રસિદ્ધિ. આત્મખ્યાતિ આત્માની પ્રસિદ્ધિ એનું નામ જ એવું આપ્યું છે. અને એની શરૂઆતમાં પહેલા પંડિત જયચંદજી માંગલિક કરે છે, એનું ગુજરાતી ભાષાંતર. શ્રી પરમાત્મ પ્રણમીને શારદ સુગુરુ નમીય, સમય સાર શાસન કરું દેશ વચન ભાઈ. એટલે કે સર્વજ્ઞ પરમેશ્વર એવા પરમાત્મદેવ અને શારદ એટલે કે સમ્યક શાસ્ત્ર અને સુગુરુ નિર્ગ્રંથ ગુરુ, એ ત્રણેને નમીને સમયસાર રૂપી શાસ્ત્રનો દેશમાં ચાલતી ભાષામાં અનુવાદ કરું છું. આગળ કહે છે, શબ્દ બ્રહ્મ પરબ્રહ્મનો વાચક વાચ્ય નિયોગ મંગળરૂપ પ્રસિદ્ધ એ નમુ ધર્મ ધનભોગ. બીજા શ્લોકમાં કહે છે કે વાચ્ય અને વાચક એવો સંબંધ નિયોગ. વાચ્ય વાચક સંબંધ શું છે? તો કે સાકર નું ઉદાહરણ લઈએ તો સાકર શબ્દ છે, અને એ શબ્દ દ્વારા જેનું આપણને જ્ઞાન થાય છે એવો સાકર નામનો સફેદ રંગનો મીઠો ગાંગડો પદાર્થ એ એનું વાચ્ય છે. એ રીતે સમયસાર રૂપ શબ્દ બ્રહ્મ એ આ શાસ્ત્ર એ વાચક છે. સમયસાર રૂપ શબ્દ બ્રહ્મ, જે શબ્દો દ્વારા જે સમયસાર છે એ વાચક છે, અને તેનું વાચ્ય પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન પરમ બ્રહ્મ એટલે નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ. અહીંયા પૂર્ણ આનંદ સ્વરૂપ પરબ્રહ્મ, પરમ બ્રહ્મ એનો અર્થ એવો થાય કે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ, એનું વાચ્ય છે. એટલે મંગળરૂપ પ્રસિદ્ધિ, એટલે શાસ્ત્ર મંગળરૂપ પ્રસિદ્ધ છે. મંગળરૂપ એટલે પવિત્રતાને પ્રાપ્ત કરાવે અને અપવિત્રતાનો નાશ કરાવે. અને પંડિત બનારસીદાસે પણ એમ કહ્યું છે કે સમયસાર નાટકમાં એ કહ્યું છે કે આ શબ્દ બ્રહ્મ અને તેનું વાચ્ય જે પરમ બ્રહ્મ, તેને જે જાણે છે તેના અંદરથી ફાટક ખુલી જાય છે. ફાટક ખુલ થાય એમ લખ્યું છે, એટલે એમને એ ફાટક ખુલી જાય એટલે કે પોતાને એનો અનુભવ થાય છે. નમો ધર્મ ધન ભોગ એટલે કે મારી ધર્મરૂપી લક્ષ્મીના ભોગને ભોગવતો હું નમસ્કાર કરું છું. આનંદરૂપી લક્ષ્મી તે ખરેખર આત્માનું ધન છે, અને આનંદનો નાથ ભગવાન આત્મા તેની દ્રષ્ટિ કરતા પર્યાયમાં જે આનંદનો અનુભવ થાય એ જ એને સાચો ભોગનો અનુભવ છે. આ એક અજોડ શાસ્ત્ર છે. અને ગુરુદેવ તો એમ કહે છે કે જગતના ભાગ્ય કે આવું શાસ્ત્ર રચાઈ ગયું. એના પછી ત્રીજા શ્લોકમાં અહીંયા કહે છે કે નય નય સાર લહે શુભ વાર પદ પદ માર દહે સુખકાર લય લય પાર લહે ભવધાર જય જય સમય સાર અધિકાર. એટલે ત્રીજી પંક્તિમાં કહે છે કે નય નય સાર, નય નય સાર એટલે નય એટલે કે જ્ઞાનનો અંશ, એક દ્રષ્ટિકોણ જ્ઞાનનો અંશ. એટલે એક એક પદમાં નયોના સારરૂપ જે શુદ્ધ નયનો અધિકાર છે એવા શુદ્ધ નયના અધિકારને લહે એટલે પ્રાપ્ત કરે, પોતાની પર્યાયમાં એને એ પ્રાપ્ત કરે, પર્યાય એટલે પોતાની અવસ્થામાં એ નયોના સારને પ્રાપ્ત કરે છે. તો એમ કરતા એને ત્રણેય કાળ રહેવાવાળું આત્મતત્વ પ્રાપ્ત થાય છે. પદ પદ, પદ પદ એટલે દરેક પર્યાય પર્યાય દરેક વખતે એ પુરુષાર્થ જન્મ મરણ ના દુઃખનો અંત કરનારો થાય છે. એટલે પદ પદ પુરુષાર્થ દ્વારા 84ના અવતારના જન્મ મરણના દુઃખોનો તથા કામ આદિ વિકારનો નાશ થાય છે. અને લય લય પાર ગ્રહે ભવધાર એટલે કે જેમ જેમ શુદ્ધ આત્મામાં લીનતા કરતો જાય છે, લય લય એટલે લીનતા જેમ જેમ થતી જાય છે તેમ તેમ એ ભવનો અંત આવતો જાય છે. આવા ભગવાન અવિકારી આત્માનો જય હો જય હો. પછી આગળ ચોથા શ્લોક અથવા ચોથી પંક્તિઓમાં પંડિતજી કહે છે શબ્દ અર્થને જ્ઞાન સમય ત્રય આગમ ગાયા કાળ મત સિદ્ધાંત ભેદ ત્રય નામ બતાવ્યા તેમ અહીં આદિ શુભ અર્થ સમય કથની શૂણીએ બહુ અર્થ સમયમાં જીવ નામ છે સાર શૂણજો સૌ તેમ અહીં સાર બીણ કર્મ મળ શુદ્ધ જીવ શુદ્ધ નય કહે આ ગ્રંથમાં કથની સૌ સમય સાર બુદ્ધ જન ગ્રહે. આગમમાં શબ્દ સમય જે વાચક છે, અર્થ સમય જે વાચ્ય પદાર્થ છે, શબ્દ વાચક છે અને અર્થ એ વાચ્ય છે. સમય એટલે એક અર્થ આત્મા થાય છે અને સમય એટલે બીજો એક અર્થ થાય છે પદાર્થ. એટલે અહીંયા એમ લેવામાં આવ્યું કે શબ્દ સમય એ વાચક છે, અર્થ સમય એ વાચ્ય પદાર્થ છે, અને જ્ઞાન સમય જે પદાર્થનું જ્ઞાન છે એ ત્રણેયને સમય કહેવામાં આવ્યા છે. વળી કાળ મત અને સિદ્ધાંતને પણ આગમમાં સમય નામથી કહેવામાં આવે છે. એ બધામાં પણ શુભ અર્થ સમય જીવ પદાર્થ શુદ્ધ આત્મા તેની કથની બધા જીવોને એમ કહ્યું કે પ્રારંભથી જ સાંભળજો, કારણ કે કર્મમળ વિનાની ચીજ નિર્મળ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા ત્રણેય કાળ રહેવાવાળું ધ્રુવ એ શુદ્ધ જીવ એ બધામાં સારભૂત તત્વ છે અને સારભૂત ચીજને બતાવનારો નય છે તે શુદ્ધ નય છે. શુદ્ધ નયથી એ સારભૂત ચીજ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે. આખા સમય સારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ગન પ્રભુ એટલે ત્રણેય કાળ રહેવાવાળું આ આત્મસ્વરૂપ શુદ્ધ આત્મસ્વરૂપ એની પર્યાયમાં પ્રાપ્તિ એને પર્યાયમાં ગ્રહવું એ સમય સારનો સાર છે. નાની મહાપુરુષો એને પર્યાયમાં પ્રગટ કરે છે એટલે દ્રવ્યાનું યોગ પ્રગટ થાય છે. દ્રવ્યાનું યોગ કંઈ અભ્યાસ કરવા માટે નથી, દ્રવ્યાનું યોગ તો પ્રગટ કરવાનો છે. એટલે પોતાનું જેવું દ્રવ્યથી નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે એવા સ્વરૂપને પોતે પર્યાયમાં પ્રગટ કરે છે અને એ આખા સમય સારનો સાર છે. આગળ અહીંયા પાંચમી પંક્તિમાં કહે છે કે નામ આદિક સટ ગ્રંથ મુખ તેમાં મંગળ સાર વિઘ્નહરણ નાસ્તિક હરણ શિષ્ટાચાર ઉચ્ચાર. પાંચમી પંક્તિનો સાર લઈએ, એમાં કહે છે કે મંગળ નામ નિમિત્ત પ્રયોજન પરિમાણ અને કર્તા એમ છ પ્રકાર ગ્રંથની શરૂઆતમાં આવે છે. કોઈ પણ ગ્રંથ માટે આ રીતે હોય છે. એટલે તેમાં પ્રથમ માંગલિક કર્યું, એટલે પ્રથમ અહીંયા માંગલિક છે જે પવિત્રતાને પમાડે અને અપવિત્રતાનો નાશ કરે, અને જેને લીધે થઈ અને ગ્રંથ શરૂઆતથી પૂર્ણાવતી સુધી વિના વિઘ્ન સારી રીતે પૂર્ણ થાય એવું એ માંગલિક કહેવામાં આવે છે. પછી બીજું છે નામ, અહીંયા નામ સમયસાર છે. ત્રીજું છે નિમિત્ત, કોના નિમિત્તે બનાવ્યું, તો જગતના જીવો માટે બનાવેલ છે, એટલે જીવ માટે બનાવેલ છે, એ નિમિત્ત છે. પ્રયોજન શું છે, તો કે વિતરાગ દશા પ્રગટ કરવી એ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે. અને તેનું પરિમાણ, પરિમાણ એટલે કેટલું મોટું છે, તો સંખ્યા 415 ગાથાઓ છે. અને તેના કરતા ભગવાન કુંદકુંદાચાર્ય દેવ છે. દરેક ગ્રંથમાં માંગલિક તે મુખ્ય છે. અને એ મંગળ શા માટે કરવામાં આવે છે, વિઘ્નનો નાશ કરનારું છે માટે એ મંગળ કરવામાં આવે છે, માંગલિક કરવામાં આવે છે. એ રીતે અહીંયા માંગલિક કરી અને ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. હવે આગળ છઠ્ઠી પંક્તિમાં કહે છે કે સમયસાર જીને રાજ છે, શ્યાદવાદ જીને વેણ, મુદ્રા જીને નિર્ગ્રંથતા, નમુ કરે સહુ ચેન. સમયસાર કહેતા ભગવાન આત્મા જીનરાજ છે. જીનરાજ પર્યાય જે થાય છે એને જીનરાજ, એટલે સ્વરૂપમાંથી જે ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવ્યું છે. અહીંયા એ આત્માનું સ્વરૂપ છે, એ જીનરાજ છે. અને વસ્તુના અનેકાંત સ્વરૂપને બતાવનાર વિતરાગની વાણી તે એમાં સ્યાદવાદ છે. તો આ પ્રમાણે અહીંયા મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરી અને જયચંદજી છાબડા દેશભાષામય એટલે કે હિન્દીમાં ટીકાનું ભાષાંતર કરે છે, એ આપણે ગુજરાતી ભાષામાં લીધું. આ જે પંક્તિઓ હિંમતભાઈએ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરેલ આપણે લીધી, મૂળ પંક્તિઓ હિન્દીમાં છે. હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિમાંથી પહેલો શ્લોક, પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાનના ત્રણ શ્લોક છે, આત્મખ્યાતિ ટીકા અને પહેલા ત્રણ શ્લોક, અને તે પછીથી કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા શરૂ થાય છે. એટલે અહીંયા પહેલો શ્લોક છે, અથવા પહેલો કળસ જેને કહીએ, તે છે નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે. અહીંયા સમય સારને નમસ્કાર કર્યા છે. નમો સમય સારાય, નમો સમય સારાય એટલે આત્માને નમસ્કાર કરું છું. અને એ આત્મા કેવો છે, તો કે સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. આખી વાત અસ્થિથી લીધી છે, આખી વાત અસ્થિથી લીધી છે. માંગલિક કર્યું છે, નમસ્કાર કર્યા છે એટલે માંગલિક કર્યું છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને, પણ આખી વાત અસ્થિથી લીધી છે. બહુ સરસ રીતે વાત લીધી છે કે સમય નામનો પદાર્થ છે, તેમાં સમય એટલે આત્મા, તેમાં સાર કહેતા જે દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મથી રહિત શુદ્ધ આત્મા, એ પવિત્ર આત્મા, તેને મારા નમસ્કાર હો. એટલે અહીંયા શુદ્ધ આત્મા પવિત્ર આત્માને નમસ્કાર કહેતા એ બધાને નમસ્કાર, ઇષ્ટદેવને નમસ્કાર એમાં આવી ગયા, એટલે અનંત સિદ્ધોને નમસ્કાર આવી ગયા. ભૂતકાળના વર્તમાનકાળના ભવિષ્યકાળના બધા શુદ્ધ આત્માને નમસ્કાર એમાં આવી જાય. શુદ્ધ પવિત્ર આત્માને નમસ્કાર કર્યા છે ને, એટલે અનંત સિદ્ધ ભગવાનને નમસ્કાર આવી ગયા, અને વર્તમાનમાં જે કેવળી ભગવાન અને તીર્થંકર ભગવાન બિરાજે છે એમને પણ નમસ્કાર એમાં આવી ગયા. પોતાનો ત્રિકાળી ધ્રુવ આત્મા ચૈતન્ય મૂર્તિ તે પોતે જ ખરેખર તો શુદ્ધ છે, એટલે એવા શુદ્ધ આત્માને પણ નમસ્કાર આવી ગયા. અને એ જ ખરેખર તો ઇષ્ટ છે અથવા ઇષ્ટદેવ છે, એટલે એને હું નમસ્કાર કરું છું. નિજ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરું છું એટલે એમાં હું ઢળું છું, એનો હું સત્કાર કરું છું. એવા ધ્રુવ આત્માની સન્મુખ થઈ અને હું એમાં ઢળું છું એની સન્મુખ થઉં છું એવો પણ એમાં ભાવ આવી જાય છે. હવે આ પહેલા કળશની ટીકામાં કહ્યું છે કે સમય શબ્દથી સામાન્યપણે જીવ આદિ સકળ પદાર્થો જાણવા, તેમાં સાર કહેતા ઉપાદેય ચીજ તે પોતે છે. સાર એટલે ઉપાદેય, ત્રિકાળી ધ્રુવ શુદ્ધ આત્મા ઉપાદેય છે અને આ એમાં એ પોતાની વાત છે. જીવ એ જ સાર, પોતાનું સ્વરૂપ છે એ સારભૂત છે અને એ પોતાને માટે જ પોતે જ ઉપાદેય છે, કેમ કે એની પ્રાપ્તિ પોતામાંથી જ થાય છે, બહારથી ક્યાંયથી પ્રાપ્તિ થતી નથી. આત્માનું સ્વરૂપ જ શુદ્ધ છે, ત્રિકાળ ત્રણેય કાળ શુદ્ધ થયું છે, એના તરફ એ પોતાના જ્ઞાન દર્શન ને લઈ જાય છે. ઉપયોગ જ્ઞાન દર્શનનો છે, એ ઉપયોગને એના તરફ લઈ જાય છે તો એની એને પ્રાપ્તિ થાય છે. એટલે પોતે જ એને પ્રાપ્ત કરનારો છે અને પ્રાપ્ત થવાનું કારણ પણ પોતે જ છે, કેમ કે પોતાનું એવું જ સ્વરૂપ છે. એટલે એવા શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરતા સાથે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ વાતનો એમાં સ્વીકાર થઈ જાય છે. નમો સમય સારાય એમાં એનો સ્વીકાર થઈ જાય છે. પોતાને જાણતા જે જ્ઞાન થાય છે એ જ્ઞાન કેવું છે? પોતાને જાણતા એ શુદ્ધ આત્માનું જ્ઞાન છે. એટલે એમાં શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે એટલે સિદ્ધનું જ્ઞાન થઈ જાય છે, અરિયંતનું જ્ઞાન થઈ જાય છે, માટે અરિયંતને જાણે છે. અને બીજી રીતે આપણે પણ જાણીએ છીએ એ પ્રમાણે પ્રવચન સારની અતિ ગાથામાં જે વાત આવી છે એ પ્રમાણે કે જે અર્યંતને દ્રવ્યગુણ પર્યાયપણે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે, અને જે આત્માને જાણે છે એ જ ખરેખર અર્યંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. એટલે જે વાત લીધી છે એ અહીંયા આસ્તિથી સ્વદ્રવ્યની વાત લીધી છે. એમાંથી ઘણો સ્વદ્રવ્ય પ્રત્યે શુદ્ધ ભાવ પ્રત્યે, શુદ્ધ નયના વિષય પ્રત્યે ઘણો અર્થ નીકળે છે. સ્વના આશ્રયે એ સમ્યક દર્શનની નિર્મળ પર્યાય થાય છે. એટલે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એની સન્મુખતા કરવાથી જે શુદ્ધ પર્યાય થાય છે તે સમ્યક દર્શનની પર્યાય છે. અહીંયા બીજી વાત લીધી છે, આગળ એનો થોડોક આપણે વિચાર કરીએ. સ્વાનુભૂત્યા ચકાસતે અહીંયા કહ્યું છે ને, નમો સમય સારાય, આપણે તો અત્યારે એટલી જ વાત લીધી પણ હવે આગળ જરા વાત લઈએ કે સ્વાનુભૂત્યા ચકાસતે એ સ્વ અનુભવ દ્વારા પ્રકાશમાં આવે છે, સ્વ અનુભવ દ્વારા ખ્યાલમાં આવે છે, સ્વ અનુભવ દ્વારા એ પ્રસિદ્ધિ પામે છે. સ્વાનુભૂત્યા ચકાસતે એટલે પોતાના સ્વરૂપ તરફ જતા, નમો સમય સારાય કરતા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરતા, એટલે પોતાના નિજ સ્વરૂપમાં ઢળતા એને જે સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે એ અતિન્દ્રિયપણે એને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. એમાં એને પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ અતિન્દ્રિયપણે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં અનુભવાય છે. એટલે એ આત્માનું સ્વરૂપ કેવું છે? તો કે અનુભવમાં આવે એવું છે, પોતાને અનુભવમાં આવે એવું છે. સ્વાનુભૂત્યા ચકાસતે સ્વ અનુભવમાં એ પ્રસિદ્ધ થાય છે, સ્વ અનુભવ દ્વારા એને જણાય છે. પણ કેવી રીતે જણાય છે? તો કે પોતે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપ તરફ ઢળે છે, એની સન્મુખતા કરે છે વિકલ્પ વિનાની દશામાં, ત્યારે એને એ અનુભવમાં આવે છે. પણ અનુભવમાં આવે એવું પોતાનું સ્વરૂપ છે એ વાત અહીંયા મહત્વની છે. કેવું સ્વરૂપ છે? કે પોતાને એ સ્વરૂપ અનુભવમાં આવે એવું છે. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે. આગળ કહે છે ચિત્ત સ્વભાવાય ભાવાય. ચિત્ત સ્વભાવાય ભાવાય. ભાવાય એટલે હોવા પણ છે. જે વસ્તુ છે અનાદિથી છે અને અનંતકાળ સુધી જે રહેવાની છે એ હોવા પણ છે, ભાવાય છે, છે ને છે, એટલે એ સત્તા સ્વરૂપ છે. જ્યારે વસ્તુ અનાદિથી હોય અને અનંતકાળ સુધી રહેવાની હોય તો એને આપણે સત્તા સ્વરૂપ કહીએ છીએ. એટલે એવું ભાવાય. ચિત્ત સ્વભાવાય, ચિત્ત સ્વભાવાય કહેતા એ જ્ઞાન સ્વરૂપ છે. ચિત્ત સ્વભાવ એનો સ્વભાવ કેવો છે? એ જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન આત્મા એ જ્ઞાનનો પિંડ છે, એટલે એ ચૈતન્ય રૂપે એ પોતાને અનુભવમાં આવે છે. અને આગળ પણ કહ્યું કે સર્વ ભાવાંતર છીદે, સર્વ ભાવાંતર એક ભાવથી બીજા ભાવનું અંતર, એટલે જુદા જુદા ભાવમાં જવું એનો છેદ થઈ જાય છે. એટલે કે જ્યારે એને એવો સ્વનો અનુભવ થાય છે ત્યારે જે આત્માનું સ્વરૂપ, કે જે આત્માનું સ્વરૂપ એને અનુભવમાં આવે છે, ત્યાં પછી કોઈ બીજા ભાવ રહેતા નથી. એ અન્ય ભાવો બધા છે એનો છેદ થઈ જાય છે, માત્ર પોતે પોતાના શુદ્ધ નિર્મળ ભાવને જ અનુભવે છે. ઘણો વિસ્તાર આ ગાથાનો કરવામાં આવ્યો છે, આ કળશનો ઘણો ઘણો વિસ્તાર થયો છે. એની ઉપર કલાકોના કલાકો સુધી ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રવચનો કર્યા છે. અત્યારે આપણે અહીંયા રિવિઝન કરી રહ્યા છીએ, પુનરાવર્તન કરી રહ્યા છીએ, એટલે આપણે એ બધો વિસ્તાર નથી કરતા. પણ એમાં શુદ્ધ આત્માને નમસ્કાર દ્વારા શુદ્ધ આત્માનું સ્વરૂપ પણ દર્શાવી દીધું છે, અને જે કરવાનું છે એ પણ વાત એમાં દર્શાવી દીધી છે. પ્રશ્ન એ થાય કે એમાં અહીંયા શુદ્ધાત્માને નમસ્કાર કેમ કર્યો અને બીજા કોઈ ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યા? તો એનું સમાધાન જે છે એ આપણે જરા જોઈએ કે ખરેખર વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ કેવું હોય, જેને આપણે ઈષ્ટદેવ માનીએ એનું સામાન્ય સ્વરૂપ વાસ્તવિકપણે કેવું હોય? તો કે સર્વ કર્મથી રહિત હોય, કોઈ પણ કર્મ હોય નહીં, સર્વજ્ઞતા હોય, વિતરાગતા હોય, પૂર્ણ વિતરાગતા હોય, અને એવો આ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ પણ એવું જ છે, એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ જે છે એ જ ઈષ્ટદેવનું સ્વરૂપ છે. એટલા માટે એમાં ઈષ્ટદેવ કહેવાથી એ સર્વ સિદ્ધ ભગવાન આવી ગયા, અને જેમણે એ સ્વરૂપ પ્રગટ કર્યું છે શુદ્ધ સ્વરૂપ, એ બધા એમાં આવી જાય છે. એટલે જેમને ભાવમોક્ષની દશા પ્રગટ કરી છે એવા અરિહંત ભગવાન, કેવળી ભગવાન પણ એમાં આવી જાય છે, અને મુખ્યતાથી પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ આવી જાય છે. અને એમ થતાં પછી અન્ય મતમાં જે અનેક નામો લેવામાં આવે છે એ બધાનું એમાં નિરાકરણ થઈ જાય છે કે આને ઈષ્ટદેવ કહેવા ને આને ન કહેવા, એ બધી વાત પછી રહેતી નથી. પછી એને ગમે તે નામ આપવામાં આવે, એમાં ઘણા નામ આપીએ, પણ એ બધાનો મૂળ અર્થ તો એ જ રહે છે કે એ નિજ શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરવામાં આવે છે. એ પરમાત્મા સ્વરૂપ જ છે, સર્વજ્ઞ એને કહેવાય, એને પરમ બ્રહ્મ પણ કહેવાય, પરમ ચૈતન્ય જ્યોતિ પણ કહેવામાં આવે. તો એ રીતે અહીંયા સમયસારનો પહેલો કળશ આપણે લીધો. હવે એના પછી બીજો કળશ છે. બીજા કળશમાં સરસ્વતીની મૂર્તિને આશીર્વચન રૂપ નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે જો ખરેખર જોવા જઈએ તો કોઈ સરસ્વતી એવી કોઈ દેવી છે જ નહીં, લોકમાં એવી લૌકિક રીતે માન્યતાઓ પ્રવર્તે છે અને એવી મૂર્તિ પણ બનાવવામાં આવે છે, પણ એવી કોઈ મૂર્તિ અહીંયા નથી. અહીંયા સરસ્વતીની મૂર્તિને આશીર્વચન રૂપ નમસ્કાર કરવામાં આવ્યા છે, એટલે એમાં એ છે કે જે દિવ્યવાણી ઓમકાર ધ્વનિ આવી એ જ ખરેખર સરસ્વતી છે. એટલે જ્ઞાન છે તે જ સરસ્વતી છે, અને એવા જ્ઞાનને સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવી છે. જે જ્ઞાન છે એને સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવી છે અને એને નમસ્કાર કરવામાં આવ્યા છે. સમ્યક જ્ઞાન છે એ જ ખરેખર સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે, તે અનંત ધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે. કેવળ જ્ઞાન છે એમાં બધા જ જગતના પદાર્થો એક સમયમાં ઉત્પત્તિ સાથે જણાય છે, એટલે એવું એ જ્ઞાન છે એ જ સરસ્વતીની મૂર્તિ છે. અને તે પ્રમાણે શ્રુત જ્ઞાન છે એ આત્મતત્વને પરોક્ષ દેખે છે, એટલે એને પણ સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવી છે. અને વળી એ દ્રવ્ય શ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, શાસ્ત્રનું જ્ઞાન. કારણ કે એ વચનો દ્વારા, આ બધા શાસ્ત્રના વચનો દ્વારા છેવટે જણાય છે તો આત્મા જ. એ અનેક ધર્મવાળા આત્માને એ બતાવે છે એવી એ સરસ્વતીની મૂર્તિ છે. એને પછી ગમે તે નામ આપવામાં આવે, લૌકિકમાં શારદા કહેવામાં આવે, વાણી કહેવામાં આવે, ભારતી કહેવામાં આવે, વાગદેવી કહેવામાં આવે, પણ ખરેખર તો એ જ્ઞાન છે, એ જ સરસ્વતીની મૂર્તિ છે. હવે એમાં એક વાત એમાં આવે છે કે આમાં અનેક અનંત ધર્મોને બતાવનાર એ સરસ્વતીને નમસ્કાર કર્યા છે. તો અનંત ધર્મો આત્મામાં કહ્યા તો એમ થાય કે અનંત ધર્મોવાળો કેમ કહ્યો છે, અનંત ધર્મો કયા? તો કે જો એમાં અનંત ગુણ અને ધર્મ છે આત્મામાં, જેમ કે સત્યપણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, એ બધા જે છે તે ગુણ છે. એ સિવાય જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ, આનંદ, પ્રમેત્વ, આ બધા ગુણો છે. એટલે એ બધા તો ગુણ છે, અને અનેકપણું, એકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું, એ બધા ધર્મો છે. ગુણોને પર્યાય હોય છે, ગુણોનું પરિણમન છે એટલે એને પર્યાય હોય છે. ધર્મો છે એ એકરૂપ કે અનેકરૂપ, નિત્યરૂપ કે અનિત્યરૂપ, એ પ્રમાણે હોય છે. એટલે એવું જે આત્માનું સ્વરૂપ છે એને દર્શાવનાર જે આ જ્ઞાન, એને સરસ્વતી કહેવામાં આવ્યું છે. આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું એ અસાધારણ ધર્મ છે, અને બીજા અચેતન દ્રવ્યોમાં નથી. બીજા જે અચેતન દ્રવ્યો એટલે જળ દ્રવ્યો કહીએ, અજીવ કહીએ, એમાં એ નથી. એવા એ ચેતનપણું જેમાં વ્યાપ્યું છે, અને એ અનેક ધર્મોને અને અનંત ગુણોને એ દર્શાવનાર એ જ્ઞાન છે, એને સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે, અને એનાથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે. માટે એમ કહ્યું કે સદા પ્રકાશ રૂપ રહો, એમાં આશીર્વચન રૂપ એમાં સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્યાર પછીથી ત્રીજો શ્લોક છે. ત્રીજા શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ સમયસાર શુદ્ધ આત્મા તથા ગ્રંથ બંને એમાં આવ્યા. સમયસાર કહેતા શુદ્ધ આત્મા, અને આ જે શબ્દ બ્રહ્મ છે એવો આ સમયસાર ગ્રંથ, એની ટીકા લખવાનું ફળ, એની ટીકા લખવાનું ફળ, અને એ ટીકા લખવાની પ્રતિજ્ઞા એ આ ત્રીજા શ્લોકમાં કહે છે કે એનું ફળ મને શું થાવ, તો કે મારી અનુભૂતિ એને અનુભવ રૂપ પરિણતિ છે, એની વિશુદ્ધિ થાવ, એમ કહ્યું છે. કે મારી અનુભૂતિની અર્થાંત અનુભવ રૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ આ લખવાના કાળમાં થાવ, સમસ્ત રાગાદી વિપરીત ભાવ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા મને થાવ, એવો ભાવ અહીંયા પ્રગટ કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. શુદ્ધ દ્રવ્યાર્થિક નય એટલે જેવું આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, તે શુદ્ધ નય દ્વારા જેવું શુદ્ધ સ્વરૂપ છે તે, એ પ્રમાણે તો હું ચૈતન્ય માત્ર શુદ્ધ સ્વરૂપ જ છું. પરંતુ મારી વર્તમાન પરિણતિ જે છે એમાં જે કંઈ મલિનતા છે વર્તમાન પર્યાયમાં, એ દૂર થાવ. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગાદી સ્વરૂપ થઈ રહી છે, તેથી શુદ્ધ આત્માની કથની રૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદી રહિત થઈ શુદ્ધ થાવ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ. બીજું કાંઈ પણ ખ્યાતિ કે લાભ કે પૂજા કે કંઈ ચાહતો નથી. એ પ્રમાણે આચાર્ય ભગવાન આ ટીકા કરવાની પ્રતિજ્ઞા અને એના ફળની પ્રાર્થના આ ત્રીજા શ્લોકમાં કરે છે. હવે ત્યાર પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની પહેલી ગાથા, મૂળ ગાથા પહેલી ગાથામાં અહીંયા કહ્યું છે કે ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ सर्वे सिद्ध ने वंदी कहूं श्रुत केवली कथित आ समय प्रावृत हो। कुंकुंदाचार्य भगवान कहे छे के हूं ध्रुव अचल अने अनुपम ए त्रण विशेषणों थी युक्त गति ने प्राप्त थयेल एवा सर्व सिद्धों ने नमस्कार करी अहो श्रुत केवड़ीओए कहेला आ समयसार नामना प्रावृत ने कहीश। शू कहू छे अहीं के हूं कहीश वक्षामी शब्द एक मूक्यो छे माके हूं कहीश नुं परिभाषण करीश। શેનું પરિભાષણ કહીશ કે જે શ્રુત કેવળીઓએ જે કહ્યું છે એને કહીશ। આગમ અને કેવળી એટલે કે સર્વજ્ઞ દેવ એ એમાં આવી ગયા। શ્રુત કેવળીઓએ કહ્યું છે એવું શ્રુત કેવળીઓએ જે કહ્યું છે એને કહીશ એટલે એમાં શ્રુત અપેક્ષાએ જો જોવા જઈએ તો એવા એ ગણધર દેવ આદિ જેમણે આ શાસ્ત્રોની આગમોની રચના કરી છે એમણે જે કહ્યું છે એને હું કહીશ। એમાં આગળ શું કહ્યું છે કે ધ્રુવ અચલ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને જે પ્રાપ્ત થયા છે એવા સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને આ કહીશ। કહીશ એ તો વાત બરાબર છે પણ એની પહેલા જે કહ્યું એ શું કહ્યું કે જેમની ગતિ કેવી થઈ છે કે હવે એ ત્યાંથી પાછા ફરવાના જ નથી। ધ્રુવ અચલ અને અનુપમ એમ ત્રણ શબ્દો અહીંયા લેવામાં આવ્યા છે એના અર્થ આપણે જરા સમજીએ। અહીંયા સિદ્ધ ભગવાનની વાત કરવી છે ને એટલે આ ત્રણ વસ્તુ લેવામાં આવી છે ધ્રુવ અચલ અને અનુપમ। તો ધ્રુવ એટલે શું? ધ્રુવ એટલે એ પંચમ ગતિ છે એ મોક્ષની ગતિ છે અને એ ચાર ગતિઓથી જુદી છે એ પંચમ ગતિ કહેવાય છે। સ્વભાવ ભાવરૂપે છે પોતાનો જેવો સ્વભાવ છે એવા ભાવરૂપે છે એટલે એ પોતાના જેવો સ્વભાવ છે એને જ અવલંબનારી ગતિ છે એટલે ધ્રુવ પણ આને અવલંબે છે એમ કહેવાય। અને ચાર ગતિઓ જે છે એ પરના નિમિત્તથી થાય છે એટલે એ ધ્રુવ નથી અને વિનાશિક છે એનો તો નાશ થાય છે એક ગતિ પછી બીજી ગતિ થાય એટલે પહેલી ગતિ છે એનો નાશ થાય છે। અહીંયા આ જે ગતિ છે ધ્રુવ એ પંચમ ગતિ એ મોક્ષની ગતિ એમાં કોઈ નાશ થતો નથી એ ગતિ કાયમ રહે છે હવે શાશ્વત રહેવાવાળી છે એટલે ધ્રુવ વિશેષણથી એ પંચમ ગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો એમ કહેવામાં આવે છે। અને વળી આગળ એ કહે છે કે અચલ અચલ એટલે શું એટલે જે ચાર ગતિ છે એનામાં એ ચલપણું છે એટલે એક ગતિ પછી બીજી ગતિ એમ અહીંયા હવે એ અચલપણાને પામી છે અનાદિકાળથી એ અન્ય પર ભાવના નિમિત્તથી થતું જે ભ્રમણ એની હવે વિશ્રાંતિ થઈ ગઈ હવે એ ભ્રમણ નથી થવાનું એટલે એ વિશ્રાંતિ થઈ છે એટલે એ અચલપણાને પામી છે એટલે આ વિશેષણથી એ ચારેક ગતિઓને પર નિમિત્તથી જે ભ્રમણ થાય છે એનો આ પંચમ ગતિમાં એટલે સિદ્ધની ગતિમાં હવે વિનાશ થયો છે। અને પછી ત્રીજી વસ્તુ લીધી કે વળી કેવી છે એક ગતિ સિદ્ધની ગતિ કેવી છે તો કે જગતના જે કોઈ ઉપમા આપવા યોગ્ય પદાર્થો છે જેને ઉપમા આપી શકાય એવા કહેવાય એમાંનો કોઈ પદાર્થ એની તોલે આવતો નથી એટલે એ ગતિની તોલે આવતો નથી એટલે એને ઉપમા આપી શકાય એમ છે જ નહીં। જગતના કોઈ પદાર્થની ઉપમા એને આપી શકાય તેમ નથી એનું અદ્ભુત મહાત્મ્ય હોવાથી એને કોઈની ઉપમા મળી શકતી નથી એટલે એ ચાર ગતિઓમાં જે પરસ્પર કોઈક રીતે સમાનતા છે એટલે એમાં ઉપમા આપી શકાય છે। અહીંયા કોઈ પંચમ ગતિની અંદર કોઈ વસ્તુ એની સાથે સરખાવી શકાય એવી જગતમાં છે જ નહીં એટલે એ ગતિ એવી અપવર્ગ છે એટલે એમાં એને કોઈની ઉપમા આપી શકાતી નથી એમ અહીંયા એ ધ્રુવ અચલ અનુપમ એવી સિદ્ધની ગતિ થઈ છે એવા સિદ્ધ ભગવાન જેમણે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એમને નમસ્કાર કરીને હું શ્રુત કેવળીઓએ જે જ્ઞાન આપ્યું છે એને હું આ સમયસાર નામના પ્રભુ દ્વારા કહીશ, એમ અહીંયા પહેલી ગાથામાં મંગલાચરણ કરવામાં આવ્યું અને સાથે એવી પ્રતિજ્ઞા કરવામાં આવી. સમયસાર ગાથા 2 એમાં આવે કહે છે કે પહેલી ગાથા હતી એમાં સમયસાર કહેવાની પ્રતિજ્ઞા કરી, એટલે સ્વાભાવિક એમ થાય કે એ સમય એટલે આત્મા કેવો છે. એટલે અહીંયા એમ કહે છે કે પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૂત કહેવાની પ્રતિજ્ઞા કરી ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું, તેથી હવે પહેલા સમયને જ કહે છે, એટલે સમય એટલે આત્મા આત્માને કહે છે. અહીંયા બીજી ગાથા છે, જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમયે નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પર સમય જીવ જાણવો. એનો અર્થ થાય છે કે હે ભવ્ય, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વ સમય જાણ, અને જે જીવ ઉદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ. અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને હે ભવ્ય કરી અને જે સંબોધન કરીને વાત કરી છે એટલે એમાં સૌને એમ જણાવ્યું છે કે તું આત્મા વિશે જાણવા આવ્યો છે તો એ આત્માને તું આ પ્રકારે જાણ, આત્માને તું આ પ્રકારે જાણ. બે પ્રકારે આત્માનું સ્વરૂપ અહીંયા દર્શાવ્યું, એક તો પોતે પોતાના સ્વભાવમાં સ્થિત થઈ રહ્યો છે એવો સ્વ સમય, અને પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે એવો પર સમય તું એને જાણ. હવે ટીકામાં એની સ્પષ્ટતા કરતા પહેલી વાત સમય શબ્દની લીધી, સમય એટલે શું? તો કે સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે સમ એ ઉપસર્ગ છે અને એનો અર્થ થાય છે કે એકપણ, અને અય ગતૌ ધાતુ છે, અય એનો અર્થ થાય છે ગમન અને બીજો અર્થ એનો થાય છે કે જ્ઞાન. તેથી એક સાથે જ યુગપદ જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. જાણવું અને પરિણમન કરવું એટલે પરિણમવું એ બંને ક્રિયાઓ એક સાથે જે કરે છે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. એનું જાણવું અને પરિણમવું બંને એકી વખતે એક સાથે થાય છે એટલે એ સમય છે. હવે એ સમય કેવો છે એના વિશે અમૃતેન્દ્રાચાર્ય ભગવાને 7 પ્રકારે વાત કરી છે. એનું વર્ણન કરતા અમૃતેન્દ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે, તે ઉત્પાદ વ્ય ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે, એટલે એ આત્મદ્રવ્ય છે, એની પર્યાય છે એટલે એની સ્થિતિ છે. એ સ્થિતિમાં નવી સ્થિતિનું ઉત્પન્ન થવું એ ઉત્પાદ, અને પહેલાની જે સ્થિતિ છે એ ચાલી જવી એ વ્યય. એટલે પહેલાની પર્યાય છે એનું વિલીન થઈ જવું એ વ્યય, અને નવી પર્યાય ઉત્પન્ન થવી એ ઉત્પાદ, અને એ વખતે એ ધ્રુવ તરીકે એ આત્મદ્રવ્ય ટકીને જે રહે છે એમ એ ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત્તાથી સહિત છે, એટલે એવું એનું અનાદિનું થઈ રહ્યું છે અને અનંતકાળ સુધી એમ જ રહેશે. પર્યાયના ઉત્પાદ અને વ્યય એક જ સમયમાં થાય અને એ વખતે ધ્રુવપણે એ ટકીને રહે છે, એવું અનાદિથી થઈ રહ્યું છે અને અનંતકાળ સુધી એમ જ થવાનું છે, એટલે એને સત્તા કહેવામાં આવી. උත්පාද වේ ද්‍රව යුක්ත සත්තා ඒවා උත්පාද වේ ද්‍රව යුක්ත සත්තා රූපේ ආත්මા રહ્યો છે એટલે એનું એ પરિણમન છે ને પરિણમે છે એટલે પર્યાય થાય છે અને પર્યાય જૂની પર્યાય નો વ્યય થવો અને નવી પર્યાયનું ઉત્પન્ન થવું એ એક સમયમાં છે અને એ જ સમયમાં સાથે ધ્રુવ રૂપે રહ્યો છે આવું ઉત્પાદ વય ધ્રુવ સ્વરૂપ આત્માનું છે આ એક વાત બીજું કહે છે કે તે દર્શન જ્ઞાન સ્વરૂપ પરિણમન સહિત છે આત્મામાં ચૈતન્યપણું છે એ ચૈતન્યપણાને કારણે એ બીજા પાંચ દ્રવ્યોથી એ આત્મદ્રવ્ય જીવદ્રવ્ય જુદું પડે છે ચેતના ગુણ છે બાકીના પાંચમાં એ ચેતના નથી એ પાંચ અચેતન છે જ્યારે જીવદ્રવ્ય જે છે તે જ ચેતન છે તો એ ચેતનપણું કઈ રીતે છે તો કે એ જ્ઞાન કરે છે દરેક સમયે જ્ઞાન કરે છે એવો એનો સ્વભાવ છે દર્શન જ્ઞાન સ્વરૂપ અહીંયા દર્શન એટલે સામાન્ય અવલોકન દેખવું અને જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું એ સામાન્ય અવલોકન અને વિશેષતાથી જાણવું એ બંને એક સાથે જ હોય છે એ બંનેને અવિનાભાવી સંબંધ છે એટલે એક વિના બીજું હોય નહીં એવો સંબંધ છે એટલે હંમેશા દર્શન જ્ઞાન સાથે જ હોય એટલે એવું દર્શન જ્ઞાન આત્માનું સ્વરૂપ છે એ દેખવા જાણવા વાળો છે દેખવા જાણવા વાળો છે એટલે એ દરેક સમયે એવું જ્ઞાન કરવા વાળો છે કોઈ સમય એવો નથી કે જ્યારે એ જ્ઞાન કરતો ન હોય આત્માનું એવું દર્શન જ્ઞાન સ્વરૂપ છે અને એવું દર્શન જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે દરેક સમયે એ જ્ઞાન રૂપે પ્રકાશે છે જ્ઞાન જ્યોત રૂપે એ પ્રકાશે છે એના પછી ત્રીજું કહ્યું છે કે આત્મા એ અનંત ધર્મોમાં રહેલા એક ધર્મીપણાને લીધે એને દ્રવ્યપણું પ્રગટ છે આત્મામાં અનંત ગુણ છે અને એવા અનંત ધર્મો છે પણ એ અનંત ગુણ અને અનંત ધર્મો હોવા છતાં એ બધું એકપણે છે અને એના દ્વારા જ એ આત્મદ્રવ્ય બન્યું છે અનંત ધર્મ અને અનંત ગુણ એકપણે છે અને એ દ્વારા જ આત્મદ્રવ્ય રહ્યું છે એ રીતે જે એકપણે આત્મદ્રવ્ય પ્રગટ થાય છે વળી આત્મા કેવો છે કે એમાં ગુણ અને પર્યાયો છે ગુણો છે અનંત તે અક્રમવર્તી છે એ ક્રમમાં નથી એક સાથે છે અને એ અનંત ગુણો એક સાથે અનંતકાળથી છે એમાં કોઈ વધઘટ છે નહીં એટલા ને એટલા જ અનંત ગુણો જ રહે છે અને પર્યાય છે તે એક સમયમાં એક પર્યાય એ પ્રમાણે એ ક્રમમાં છે બીજા સમયે બીજી પર્યાય ત્રીજા સમયે ત્રીજી પર્યાય એમ અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો એમ ગુણ પર્યાયો સહિત આત્મા છે એના પછી પાંચમું કહે છે કે આત્મા કેવો છે તો કે સ્વપર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું છે એ સ્વનું પણ જ્ઞાન કરે છે અને પરનું પણ જ્ઞાન કરે છે એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે એટલે એ સ્વની પ્રસિદ્ધિ કરે છે અને પરનું જ્ઞાન કરે છે એટલે પરની પ્રસિદ્ધિ કરે છે એટલે સ્વ અને પર બંનેને એ રીતે પ્રસિદ્ધ કરે છે પ્રકાશે છે એને જ્યારે જ્ઞાન કરવાનું થાય છે કેમ કે એ જ્ઞાન કરવું એ એનો સ્વભાવ છે ત્યારે એ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં નથી સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને સ્વરૂપનું જ્ઞાન નથી કરતો તો એ પરને જાણે છે એટલે પરને દેખે છે એટલે પરને પ્રકાશે છે એમ કહેવામાં આવ્યું અને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે ત્યારે એ સ્વને જાણે છે એટલે સ્વની પ્રસિદ્ધિ કરે છે એમ સ્વ પર પ્રકાશક પણ છે ખરેખર તો જોવા જઈએ તો આત્માને સ્વમાં જ રહેવાનું છે, શુદ્ધ સ્વરૂપ જ એનું છે, વર્તમાન પર્યાય એની મલિન છે. એટલે એ વખતે એ પરના નિમિત્તે પર તરફ દ્રષ્ટિ કરી અને પરનું જ્ઞાન કરે છે, ત્યારે પણ એ જ્ઞાન છે એ તો એના પોતાનું એના જ્ઞાન ગુણની પર્યાય રૂપે છે. એ પર એમાં દેખાય છે, પર જ્ઞેવો એમાં જણાય છે, પણ એ જ્ઞાન એનું પોતાનું છે. એટલે ખરેખર તો એ સ્વને જ પ્રકાશે છે, પણ પર જ્ઞેવો એમાં જણાય છે, એટલે એ સ્વ પર પ્રકાશક આત્મા છે એમ કહેવામાં આવે. એના પછી છઠ્ઠું કહે છે કે આત્મા કેવો છે, તો કહે છે કે અસાધારણ ચૈતન્ય ગુણના સદભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે પરદ્રવ્યોથી ભિન્ન છે. બધા બીજા બધા દ્રવ્યોથી એ ભિન્ન છે. પોતાનું ચૈતન્યપણું છે તો એ ચૈતન્યપણે જ રહે છે, એ બીજા દ્રવ્યો જે અચેતન છે એવા અચેતનપણે એ થતો નથી. પરદ્રવ્ય સૌથી વધુ જો નજીકમાં કોઈ હોય તો એ પૂતગળ રૂપે જે શરીર રહ્યું છે એ એની સૌથી નજીક છે, છતાં પણ એ એવા પૂતગળના ગુણો રૂપે થતો નથી, એ જળ ભાવે પરિણમતો નથી, પોતે પોતાના ચેતન ભાવે જ રહે છે. એટલે જ્ઞાન દર્શનનો એનો સ્વભાવ છે એને એ બદલતો નથી, એવું ચૈતન્યપણું એમનું એમ જ રહે છે. અને સાતમું અહીંયા કહ્યું છે કે આત્મા કેવો છે, તો કે અન્ય દ્રવ્યોથી અત્યંત એક ક્ષેત્ર વગા હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ચૈતન્ય સ્વરૂપ જ રહેવાનો એનો સ્વભાવ છે. એક જ ક્ષેત્રમાં આ જીવ આત્મા પણ રહ્યો છે અને બાકીના બીજા બધા દ્રવ્યો પણ રહ્યા છે, તે છતાં બીજા અન્ય દ્રવ્યોના ક્ષેત્રમાં એ વ્યાપતો નથી કે બીજા દ્રવ્યો એનામાં વ્યાપતા નથી. એક જ ક્ષેત્રમાં હોવા છતાં આત્માના પ્રદેશો એની સાથે રહેલ શરીરમાં વ્યાપતા નથી કે બીજા અન્ય દ્રવ્યોમાં વ્યાપતા નથી કે પોતાની અંદર એ બીજાના પ્રદેશો વ્યાપે છે એમ થતું નથી. એટલે એવો પોતે પોતાના ક્ષેત્રમાં જ રહેલો છે. આમ અહીંયા આ સાત પ્રકારે આત્માનું સ્વરૂપ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં દર્શાવ્યું. અને હવે એ સ્વસમય અને પરસમય કઈ રીતે છે તે સમજાવે છે. અને એમાં કહે છે કે જ્યારે આ જીવ સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મતત્વ સાથે એકત્વ રૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતા રૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. એટલે કહેવાનો અર્થ એ છે પરથી ભિન્ન થાય છે અને સ્વભાવ તરફ વળે છે ત્યારે એ સ્વભાવ ભાવે પરિણમે છે, તો એ સ્વસમય છે, ત્યારે એ સ્વસમય છે. અને પર સમય કઈ રીતે છે, તો કે જ્યારે એ પોતે પોતાના સ્વભાવને છોડીને પરના લક્ષ્ય પરમાં રાગ દ્વેષ ભાવે પરિણમે છે, પરમાં રૂચિ કરે છે, તો એ પર સમય છે. સ્વસમય પરિણમનમાં એ દર્શન જ્ઞાન સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ જે એકતા હોય છે તે હવે એને અહીંયા વિભાવ ભાવે અથવા વિકારી ભાવે પરિણમન કરતા રહેતી નથી અને એ પરને આધીન થયો છે. અહીંયા પરને આધીન થયો છે એટલે પર તરફ દ્રષ્ટિ કરી અને એનું જ્ઞાન કરવામાં એ રોકાયો છે અને એવું જ્ઞાન કરતા એમાં એને સારું નરસું લાગે છે, એટલે ઈષ્ટ ને અનિષ્ટ બુદ્ધિ થાય છે અને એમાં એને રાગ ને દ્વેષ થાય છે અને એમ થતા એને આશ્રવ અને બંધ થાય છે, પુણ્ય ને પાપના વિકારી ભાવો સાથે એનું પરિણામ ઊભું થાય છે, એ એનું પર સમયપણું છે. એટલે એ રીતે એ પર સમયે પરિણમે છે ત્યારે તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે આ રીતે આ આત્માને જીવ નામના પદાર્થને બે રીતે પરિણમવું થાય છે, દ્વિવિધપણું પ્રગટ થાય છે જે શોભાસ્પદ નથી. બે રીતે શું પરિણમવું થાય છે, સ્વસમયપણું અને પરસમયપણું. અને આવું બે પણ એ શોભાસ્પદ નથી અને શોભતું નથી. એટલે હવે આગળ એ ગાથામાં એ વાત કરશે કે આત્માને એ સ્વસમયપણે પરિણમન કરે એ જ શોભાયમાન છે, એ વાત પછી આગળ કરશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનું પુનરાવર્તન રિવિઝન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના સ્વાધ્યાયમાં વિશેષ પુનરાવર્તન કરીશું. આજે કોઈ પ્રશ્ન આપણે લેતા નથી અને આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
દિન રાત રે